મહત્વના નામો અને શબ્દો શબ્દાવલી. આ યાદીમાં જે શબ્દો આપેલા છે તે શબ્દોની વિગતો વિશે આ પુસ્તકમાં વિગતવાર જણાવેલું નથી. પુસ્તકમાં જે શબ્દો ઘાટા શબ્દો છે તે શબ્દોનો આ શબ્દાવલીમાં સમાવેશ કરેલો છે. ઇબ્રાહીમ, જે લોકો ઇસ્રાયેલીઓ અથવા તો યહૂદીઓ તરીકે ઓળખાશે, તેમના પિતા તરીકે પસંદ કરવામાં આવેલો ઈશ્વરનો સેવક. પ્રેરિતોના કૃત્યો, નવા કરારમાં શરૂઆતના ખ્રિસ્તીઓના ઇતિહાસ વિશે જણાવતું પુસ્તક. આદમ અને હવા, ઈશ્વરે બનાવેલા પ્રથમ બે મનુષ્ય, પુરુષ અને સ્ત્રી. દૂતો, ઈશ્વરની અને ઈસુમાના વિશ્વાસીઓની સેવા કરનારા અલૌકિક વ્યક્તિઓ. મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાં જણાવેલા દૂત શબ્દનો અનુવાદ છે સંદેશવાહક. તેથી દૂત શબ્દ તેના કાર્યની વિગતને જણાવે છે. એ શબ્દ ઈશ્વરના રાજ્યમાંના લોકોને સંદેશા પહોંચાડવાના કાર્યને જણાવે છે. વધુ વિગતો માટે શબ્દાવલી પછી આપવામાં આવેલ અલૌકિક શબ્દોનો સારાંશ જુઓ. પ્રેરિત, ગ્રીક શબ્દનો અર્થ છે મોકલવામાં આવેલ વ્યક્તિ. નવા કરારમાં વિવિધ પ્રકારના પ્રેરિતો છે. સ્વર્ગારોહણ, પુનરુત્થાન પામ્યા પછી ઈસુ સ્વર્ગમાં ચડી ગયા તે ઘટના. આશુર્યો, ઉત્તરી મેસોપોટેમિયાના ઇસરાયેલના પ્રાચીન શત્રુઓ. બાબિલ, દક્ષિણ મેસોપોટેમિયામાં હાલના સમયનું ઇરાક આવેલું પ્રાચીન બાબિલ નગર. બાબિલવાસીઓ, દક્ષિણ મેસોપોટેમિયાના ઇસરાયેલના પ્રાચીન શત્રુઓ. વિશ્વાસી, સુવાર્તા પર વિશ્વાસ કરનાર અને સુવાર્તાનો અંગીકાર કરનાર વ્યક્તિ. બાઇબલ, 66 પ્રાચીન પુસ્તકોનો સંગ્રહ. આ પવિત્ર પુસ્તકોને માણસોને પ્રેરણા આપીને ઈશ્વરે લખ્યા છે. પ્રથમ 39 પુસ્તકો જૂના કરાર તરીકે અને ત્યાર પછીના 27 પુસ્તકો નવા કરાર તરીકે ઓળખાય છે. ખ્રિસ્ત, અભિષિક્ત વ્યક્તિ માટેનો ગ્રીક શબ્દ છે, જેને ઈસુને આપવામાં આવેલા નામ મસીહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કરાર, બે વ્યક્તિઓ સાથે કરવામાં આવેલી સહમતી. બાઇબલમાં ઈશ્વરે માણસજાતને વચનો તથા આશીર્વાદ આપીને કરાર કર્યો છે. કરારમાં શરતો હોઈ શકે અને ન પણ હોઈ શકે. વધસ્તંભ, ઈસુને મારી નાખવાની રીત. રોમન વધસ્તંભ એક લાંબુ લાકડું ઊભું કરીને તેના પર આડું લાકડું બાંધીને બનાવવામાં આવતો હતો. તેના પર ગુનેગારને ખીલા મારીને જડી દેવામાં આવતા હતા. નવા કરારમાં વધસ્તંભ શબ્દ, જ્યાં પાપોની માફી પ્રાપ્ત થઈ અને સુવાર્તા પર વિશ્વાસ કરનારા લોકોને તારણની સલામતી પ્રાપ્ત થઈ, તે સ્થાનને દર્શાવે છે. દાઉદ, ઇસરાયેલનો બીજો રાજા, જેને ઈશ્વરે અનંતકાળિક રાજવંશનું વચન આપ્યું હતું, તેની પેઢીમાંથી મસીહ આવ્યા હતા. દુષ્ટતા, ભૂંડાઈ અને પાપ સાથે સંકળાયેલો શબ્દ, જો કે તે દુષ્ટ વિચારો અને વર્તનને પણ દર્શાવે છે. શૈતાન, શૈતાન કે સર્પનું બીજું નામ છે. વધુ વિગતો માટે અલૌકિક શબ્દોના સારાંશને જુઓ. શિષ્ય, આ એક સંજ્ઞા છે અને જે કોઈ વ્યક્તિ તેના જીવનમાં ઈસુનું અનુસરણ કરે છે અને ઈસુના શિક્ષણને અનુસરે છે તે વ્યક્તિને દર્શાવે છે. કોઈને શિષ્ય બનાવવા તે વ્યક્તિને ઈસુનું અનુસરણ કરવાનું શીખવવામાં આવે છે. સુવાર્તા પ્રચાર, વિવિધ રીતે શુભ સંદેશનો પ્રસાર કરવાનું કાર્ય. નિર્ગમન, એક, બાઇબલમાં જણાવેલ બીજું પુસ્તક. બે, ઇસરાયેલ દેશનો મિસરની ગુલામીમાંથી છુટકારો થયો હતો તે પ્રસંગને દર્શાવતો શબ્દ. દુષ્ટ, ઈશ્વર જેને નૈતિક રીતે ખરાબ, નુકસાનકારક અને તેના પોતાના માટે અને ઈશ્વરના સર્જન માટે ઠોકરરૂપ ગણે છે તે. વિશ્વાસ, ભરોસો કરનાર વ્યક્તિ, કોઈ વ્યક્તિ કે વસ્તુ પર. પતન, એદનવાડીમાં આદમ અને હવાએ કરેલા પાપનું પરિણામ. માફી પાપોની, જ્યારે ઈશ્વર કોઈને તેમના પાપોની અને ઈશ્વર વિરુદ્ધ કરેલા કૃત્યોની ક્ષમા કરે છે તેને માફી કહેવામાં આવે છે. જ્યારે ઈશ્વર માફ કરે છે ત્યારે તેની શિક્ષાને પણ દૂર કરવામાં આવે છે. તેની સાથે સંકળાયેલા વિચારો છે કૃપા, દયા અને તારણ. એદનવાડી, ઈશ્વરે સર્જેલા મૂળ જગતમાં જ્યાં આદમ અને હવા રહેતા હતા તે સ્થાન. ઈશ્વર પણ એદનવાડીમાં હાજર હતા. ઉત્પત્તિ, બાઇબલનું પ્રથમ પુસ્તક. વિદેશીઓ, જે કોઈ વ્યક્તિ મૂળ ઇસરાયેલનો ભાગ નથી તે, એટલે કે બિન યહૂદી. ઈશ્વર, બાઇબલમાં જ્યાં આ શબ્દ એક વચનમાં અને કેપિટલ અક્ષરોમાં લખેલો છે ત્યાં સઘળું સર્જન કરનાર, અજોડ અને જેની સાથે કોઈની તુલના ન કરી શકાય એ અલૌકિક વ્યક્તિ કે જે મનુષ્યને પ્રેમ કરે છે. ઈશ્વરત્વ, ત્રિ એકતા અજોડ ઈશ્વરમાંના ત્રણ વ્યક્તિ પિતા પુત્ર અને પવિત્ર આત્મા સુવાર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત થતા તારણનો સંદેશ કૃપા જ્યારે ઈશ્વર આપણી લાયકાત વગર કોઈ બાબત આપણને આપે છે તે કૃપા છે એટલે કે ઈશ્વરની ભલાઈ મહાન આદેશ ઈસુએ તેમના શિષ્યોને સર્વ દેશના લોકોને સુવાર્તા પ્રગટ કરીને શિષ્યો બનાવવા આપેલું ખાસ કાર્ય હિબ્રુ એક ઇસરાયેલી વ્યક્તિ માટે વપરાતો બીજો શબ્દ બે જૂનો કરાર જે મૂળ ભાષામાં લખાયો હતો તે ભાષા પવિત્ર આત્મા ઈશ્વરનું સત્વ ધરાવનાર ઈશ્વરનો આત્મા ઇસહાક સારાથી જન્મેલો ઇબ્રાહીમનો પુત્ર ઇસરાયેલ એક ઇબ્રાહીમના પૌત્ર યાકૂબનું નવું નામ જૂના કરારમાં ઇબ્રાહીમ અને સારા દ્વારા જે દેશની શરૂઆત થઈ તે દેશ ઇસરાયેલીઓ ઇબ્રાહીમની વંશાવળીના લોકો ઇસરાયેલ દેશના લોકો યાકૂબ ઇસાકનો પુત્ર તેથી તે ઇબ્રાહીમનો પૌત્ર હતો તેનું નામ બદલીને ઇસરાયેલ કરવામાં આવ્યું હતું ઈસુ કુંવારી મરિયમને પેટે જન્મેલો ઈશ્વરનો પુત્ર પરંતુ તે સંપૂર્ણ ઈશ્વર છે પાપથી માણસજાતનું તારણ કરવા માટે ઈશ્વર પોતે ઈસુ તરીકે માણસના રૂપમાં આવ્યા યહૂદીઓ ઇસરાયેલીઓનું બીજું નામ ઇબ્રાહીમના વંશજો પ્રાચીન સમયમાં બંદીવાસમાં મોકલવામાં આવેલા ઇસરાયેલના બે કુળોને વિદેશીઓએ આપેલું નામ ઈશ્વરનું ખ્રિસ્તનું ઈસુનું રાજ્ય ખ્રિસ્ત દ્વારા આ પૃથ્વી પર વિશ્વાસીઓ સાથેનું ઈશ્વરનું રાજ્ય નવો કરાર જણાવે છે કે આ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તેની અંતિમ પૂર્ણતાની વાટ જોવાઈ રહી છે દયા જ્યારે ઈશ્વર આપણા પરનો ન્યાય દૂર કરે છે મસીહ અભિષિક્ત વ્યક્તિ માટેનો હિબ્રુ શબ્દ તે દાઉદના વંશમાંથી આવનાર અને લોકોને તેમના પાપથી છોડાવીને તારણ આપનાર અંતિમ રાજાને દર્શાવે છે બાઇબલની વાતમાં ઈસુને મસીહ કહેવામાં આવે છે આ હિબ્રુ શબ્દ માટેનો ગ્રીક શબ્દ છે ખ્રિસ્ત તેથી ઈસુ ખ્રિસ્ત એટલે કે ઈસુ મસીહ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે મૂસા મિસરમાં ઇસરાયેલની ગુલામગીરીના સમયે જન્મેલો એક ઇસરાયેલી વ્યક્તિ ઈશ્વરે ઇસરાયેલને ગુલામીમાંથી છોડાવવા માટે અને દોરવણી આપવા માટે તેની પસંદગી કરી હતી સિનાઈ પર્વત આ પર્વત પર ઈશ્વરે ઇસરાયેલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવવા માટે મૂસાને તેડું આપ્યું હતું અને ત્યારબાદ ઇસરાયેલને 10 આજ્ઞાઓ આપી હતી નવો કરાર જૂના કરાર પછીના 27 પુસ્તકો તેમાં ઈસુના જીવન અને સેવાનો શરૂઆતના ખ્રિસ્તીઓના ઇતિહાસનો અને પ્રથમ સદીમાં ખ્રિસ્તીત્વના પ્રસારના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે નૂહ જળ પ્રલયના સમયે જે માણસને ઈશ્વરે ન્યાયી ગણ્યો હતો તે વ્યક્તિ ઈશ્વરે નૂહને તેનો તેના પરિવારનો તથા પશુપક્ષીઓનો બચાવ કરવા માટે એક મોટું વહાણ બનાવવાની આજ્ઞા આપી હતી જૂનો કરાર બાઇબલના પ્રથમ 39 પુસ્તકો તેમાં ઈસુના જન્મ પહેલાં થયેલી ઘટનાઓના કાળક્રમનો સમાવેશ થયો છે પાઉલ વિદેશીઓમાં એટલે કે બિન ઇસરાયેલીઓ મધ્યે સેવા કરવા માટે પસંદ કરવામાં આવેલો પ્રેરિત પિત્તર ઈસુના 12 શિષ્યોમાંનો એક વચનનો દેશ આ શબ્દ ભૌગોલિક ઇસરાયેલને લાગુ પડે છે ઈશ્વરે ઇબ્રાહીમને આ દેશ તેના સંતાનોને આપવાનું વચન આપ્યું હતું ઇસરાયેલીઓએ તે દેશનો કબજો પ્રાપ્ત કર્યો તે પહેલાં તે દેશ કનાન દેશ તરીકે ઓળખાતો હતો અંધકારના સત્તાધિકારીઓ ઈશ્વરે જગત અને માનવીય કુટુંબ માટે કરેલી યોજનાનો વિરોધ કરનારા દરેક અલૌકિક વ્યક્તિઓ વધુ વિગતો માટે અલૌકિક શબ્દોનો સારાંશ જુઓ પુનરુત્થાન એક સામાન્ય રીતે મરણ પામ્યા પછી મરણ પર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય બે નવા કરારમાં ઈસુને વધસ્તંભે જડીને મારી નાખવામાં આવ્યા પછી ઈસુ મરણમાંથી સજીવન થયા તે ઘટના અને નવી પૃથ્વીમાં દરેક વિશ્વાસીઓ અનંત જીવન પામવા માટે સજીવન થશે એ ઘટના તારણ જે કોઈ વ્યક્તિ તેના પાપથી થયેલી ઈશ્વર સાથેની અલગતાથી છૂટવા માટે સુવાર્તા પર વિશ્વાસ કરે છે તે છુટકારાને તારણ કહે છે તારણમાં સુવાર્તા પર વિશ્વાસ કરવાથી આપણા પાપોની માફી પ્રાપ્ત થાય છે તારણ વિશ્વાસીને ઈશ્વરના કુટુંબમાં પુનઃસ્થાપિત કરે છે સારા ઇબ્રાહીમની પત્ની જેને ઈશ્વરે અલૌકિક રીતે બાળકનો ગર્ભ ધરવા માટે શક્તિમાન કરી હતી તે શૈતાન આદમ અને હવાને એદનવાડીમાં છેતરનાર સર્પને આપવામાં આવેલું નામ શૈતાન ઈશ્વરના સર્જનમાંનો પ્રથમ અલૌકિક વ્યક્તિ હતો જેણે ઈશ્વરની સામે બંડ કર્યું હતું. નવા કરારમાં શૈતાન ઈશ્વરનો મુખ્ય શત્રુ છે. વધુ વિગતો માટે અલૌકિક વ્યક્તિઓ વિશેના શબ્દોનો સારાંશ જુઓ. શાઉલ, ઇસરાયેલનો પ્રથમ રાજા. સર્પ, એદનવાડીમાં આદમ અને હવાનો શત્રુ. બાઇબલ પછીથી તેને દુષ્ટ અને શૈતાન તરીકે સંબોધે છે. વધુ વિગતો માટે અલૌકિક વ્યક્તિઓ માટેના શબ્દોનો સારાંશ જુઓ. પાપ, ઈશ્વરના ન્યાયપણાના, નૈતિકતાના અને વ્યવહારના માપદંડોની વિરુદ્ધ કરવામાં આવતું બંડનું દરેક કાર્ય. સુલેમાન, દાઉદના દીકરાઓમાંનો એક દીકરો. દાઉદના મરણ પછી સુલેમાને રાજ્યાસન પ્રાપ્ત કર્યું હતું. દીકરો, બાઇબલમાં દીકરો શબ્દ ત્રિએકતાના બીજા વ્યક્તિને એટલે કે માણસ બનેલા ઈસુને દર્શાવે છે. દેવના દીકરાઓ, જૂના કરારમાં જણાવ્યા મુજબ ઈશ્વરની સેવા કરનારા અથવા ઈશ્વરની વિરુદ્ધ બંડ કરનારા અલૌકિક વ્યક્તિઓ. વધુ વિગતો માટે અલૌકિક વ્યક્તિઓ માટેના શબ્દોનો સારાંશ જુઓ. ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા માટે વપરાતો બીજો શબ્દ. આત્મિક યુદ્ધ, પાપ અને શત્રુ બનેલા અલૌકિક વ્યક્તિઓ જેઓ મહાન આદેશના કાર્યનો વિરોધ કરે છે તેમની સાથેનો સંઘર્ષ. વધુ વિગતો માટે અલૌકિક વ્યક્તિઓ માટેના શબ્દોના સારાંશ જુઓ. અલૌકિક, સ્વાભાવિક અથવા તો ભૌતિક જગત અને બ્રહ્માંડની બહારની બાબતોને દર્શાવતો શબ્દ. અલૌકિક વ્યક્તિઓ શબ્દ અશરીરી પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓને દર્શાવે છે. દસ આજ્ઞાઓ, મિસરની ગુલામીમાંથી બહાર નીકળ્યા પછી ઇસરાયેલને આપવામાં આવેલા શરૂઆતના 10 નિયમો. ત્રિએકતા, ઈશ્વરત્વના ત્રણ વ્યક્તિ. બાઇબલનો સિદ્ધાંત છે કે ઈશ્વર એક છે, પરંતુ અનંતકાળથી તે ત્રણ વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અલૌકિક બાબતો માટે વપરાતા શબ્દોનો સારાંશ. બાઇબલ આપણને આત્મિક જગતમાં વસનારા વ્યક્તિઓ વિશે રજૂઆત કરતી વખતે વિવિધ શબ્દોનો પ્રયોગ કરે છે. ઘણીવાર ખ્રિસ્તી સંસ્કૃતિમાં આ શબ્દોને ભેગા કરી દેવામાં આવે છે અને તેનાથી મૂંઝવણ ઊભી થાય છે. મેં મારી શૈક્ષણિક કારકિર્દીમાં આ બાબતો વિશે ઘણું સંશોધન કર્યું છે અને દૂતો, શૈતાન તથા અશુદ્ધ આત્માઓના વિષયમાં રસ ધરાવતા લોકોને મારા નીચે જણાવેલા પુસ્તકોને તેના ક્રમ અનુસાર વાંચવાની ભલામણ કરું છું. અલૌકિક, અદ્રશ્ય જગત વિશે બાઇબલ શું શીખવે છે અને શા માટે તે મહત્વનું છે. ધ અનસીન રેલ્મ, રિકવરિંગ ધ સુપર નેચરલ વર્લ્ડ વ્યૂ ઓફ ધ બાઇબલ. એન્જલ્સ, વોટ ધ બાઇબલ રિયલી સેઝ અબાઉટ ગોડ્સ હેવનલી હોસ્ટ. ડીમન્સ, વોટ ધ બાઇબલ રિયલી સેઝ અબાઉટ ધ પાવર ઓફ ડાર્કનેસ. પ્રથમ પુસ્તકની રચના શૈક્ષણિક ચર્ચા કરી શકાય એવી રીતે કરવામાં આવી નથી. ત્યાર પછીના ત્રણ પુસ્તકોની રચના શૈક્ષણિક રીતે ઘણી બધી પાદનોંધ અને વિગતો કરવામાં આવી છે. તે પુસ્તકોમાં આ વિષયનું સમર્થન આપતા વિદ્વતાપૂર્ણ શ્રોતામાંથી સેંકડો નોંધ અને સંદર્ભો લેવામાં આવ્યા છે. તે બાઇબલની વાત વિશેની આપણી રજૂઆતમાં જણાવેલ અલૌકિક જગતની સમીક્ષા કે વિવેચન કરવા માટે મદદરૂપ થશે. બાઇબલ આપણને શીખવે છે કે એક અદ્રશ્ય જગત એટલે કે આત્મિક વ્યક્તિઓનું એક જગત છે. આ વ્યક્તિઓ શારીરિક રૂપ ધારણ કરી શકે છે ખરા, પરંતુ તેમનું પોતાનું શરીર નથી. આત્મિક જગત અલૌકિક છે, એટલે કે ભૌતિક જગત કરતાં અલગ સ્વભાવ કે પ્રકૃતિ ધરાવતું જગત છે. ઈશ્વર આત્મિક જગતના સભ્ય છે, પરંતુ તેના સર્જનહાર તરીકે તેના માલિક છે. ફક્ત ઈશ્વરની જ રચના કરવામાં આવી નથી અને તે અનંતકાળથી અસ્તિત્વમાં છે. ઈશ્વરે જેમ આ જગતમાં દરેક પ્રાણીઓ અને મનુષ્યોની રચના કરી છે, તેમ આત્મિક જગતમાં રહેતા બધા જ આત્મિક વ્યક્તિઓની પણ રચના કરી છે. બાઇબલ આત્મિક જગતના સભ્યો માટે વિવિધ શબ્દોનો પ્રયોગ કરે છે. ઉદાહરણ તરીકે રોમનોને પત્ર 8:38, પહેલા પિત્તરનો પત્ર 3:22. મેં આ પુસ્તકમાં તેઓમાંના કેટલાક વિશે જણાવ્યું છે. તેમાંના કેટલાક શબ્દો તો તેમના કાર્યને દર્શાવે છે, એટલે કે એ આત્મિક વ્યક્તિ જે કાર્ય કરે છે તે કાર્યને દર્શાવે છે. દૂત શબ્દ તેનું એક ઉદાહરણ છે. એ શબ્દનો અર્થ છે સંદેશવાહક. નવા કરારની ગ્રીક રોમન સંસ્કૃતિમાં દૂત શબ્દ ઈશ્વરની વિરુદ્ધ બળવો ન કરનારા સ્વર્ગીય સૈન્યના દરેક સભ્ય માટે પણ વપરાતો હતો. પ્રાચીન જગતમાં અશુદ્ધ આત્મા શબ્દના અર્થ અલગ અલગ હતા, છતાં પણ ઈશ્વરની વિરુદ્ધ બળવો કરનારા દરેક અલૌકિક વ્યક્તિ માટે અશુદ્ધ આત્મા શબ્દ વપરાવા લાગ્યો. દેવના દીકરા એ શબ્દ કૌટુંબિક શબ્દ છે, જે આપણને યાદ કરાવે છે કે ઈશ્વર આત્મિક વ્યક્તિઓના પિતા એટલે કે સર્જનહાર છે. જો કે તે શબ્દનો અર્થ તેના કરતાં વિશેષ થાય છે. સુપર નેચરલ એટલે કે અલૌકિક અને ધ અનસીન રેલ્મ એ બે પુસ્તકોમાં મેં એ શબ્દની ચર્ચા કરી છે. દેવના દીકરા શબ્દ તો ઈશ્વરના ઉચ્ચ કક્ષાના કર્મચારીઓને દર્શાવે છે. આ શબ્દો તો પ્રાચીન જગતના રાજાના બાળકોને જવાબદારીઓ સાથેની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત થતી હતી તે ભાષામાંથી લેવામાં આવ્યા છે. ઈશ્વરે બાબિલ આગળ ન્યાય કર્યો હતો ત્યારે દેવના દીકરાઓને દેશ પર અધિકાર સોંપવામાં આવ્યો હતો. એ કાર્ય તો જેમ દૂતો સંદેશાઓ લઈ જાય છે તેના કરતાં વધારે મહત્વનું કાર્ય હતું. શરૂઆતમાં આત્મિક જગતના દરેક સભ્યો ઈશ્વરને વફાદાર હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ. આપણે આ પુસ્તકમાં વાંચ્યું કે ઈશ્વરે આત્મિક જગતની રચના કરી ત્યાર પછી આત્મિક જગતના સભ્યોને પોતાના કેટલાક ગુણો આપ્યા. તેમાંનો એક ગુણ તો સ્વતંત્ર ઈચ્છા હતી. આત્મિક જગતના કેટલાક સભ્યોએ તેમની સ્વતંત્ર ઈચ્છાનો દુરુપયોગ કરીને ઈશ્વરની ઈચ્છાઓ અને ઈશ્વરના માનવીય કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો. ઈશ્વરની વિરુદ્ધ અને તેમના લોકોની વિરુદ્ધ બળવો કરનારા એ આત્મિક વ્યક્તિઓ સામૂહિક રીતે અંધકારરૂપી જગતના સત્તાધારીઓ છે. જો કે બાઇબલમાં જણાવેલ ઈશ્વરની માનવીય કુટુંબ હોવાની ઈચ્છાની વાતમાં ઈશ્વરના આત્મિક શત્રુઓને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. બાઇબલ ત્રણ બંડ વિશેનું વર્ણન કરે છે. પ્રથમ બંડ એદનવાડીમાં થયું હતું. આત્મિક જગતના સભ્યોમાંનો એક વ્યક્તિ માનવીય કુટુંબ હોવાની ઈશ્વરની ઈચ્છાને ઈજા પહોંચાડવા માગતો હતો. બાઇબલની વાતમાં આપણે જોઈએ છીએ કે તે વ્યક્તિ સર્પના રૂપમાં હવાની પાસે આવ્યો અને તેને છેતરી. ત્યારબાદ બાઇબલમાં એ મૂળ બંડ કરનાર વ્યક્તિને શૈતાન એટલે કે વિરોધી અને દુષ્ટ એટલે કે નિંદા કરનાર વ્યક્તિ એવું નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ બાઇબલની વાતમાં આપણે આગળ જોઈએ છીએ કે ઈશ્વરના સ્વર્ગીય દીકરાઓએ પણ બંડ કર્યું. તેમણે આત્મિક અને ભૌતિક જગત વચ્ચેની સીમારેખાને ઓળંગી. યહુદાનું નાનું પુસ્તક તેમના પાપનું વર્ણન કરતા કહે છે કે તેમણે તેમની પદવી જાળવી રાખી નહીં. અંતે મંડળીની સંસ્કૃતિ બળવો કરનારા દેવના દીકરાઓની દુષ્ટતાને દર્શાવવા માટે તેમને પતિત થયેલા દૂતો એટલે કે પવિત્રતામાંથી પતિત થયા અથવા તો અશુદ્ધ આત્માઓ કહે છે. છતાં પણ જૂના કરારમાં ઉત્પત્તિ 6:1-4માં દૂતો કે અશુદ્ધ આત્માઓ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો નથી. છેલ્લે બાબિલના બુરજ આગળ બનેલી ઘટના પછી જેમને દેશોનો અધિકાર સોંપવામાં આવ્યો હતો તે દેવના દીકરાઓ તેમને સોંપેલા કાર્યમાં ભ્રષ્ટ થયા. ગીરશાસ્ત્ર 82માં તેમના ન્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રીય અધિકારીઓ દાનિયેલે તેના પુસ્તકના 10મા અધ્યાયમાં અને પાઉલે એફેસીઓને પત્ર 6:11-12માં જણાવેલ અધિપતિઓ, અધિકારીઓ, અંધકારરૂપી જગતના સત્તાધારીઓ, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોનું મૂળ છે. આ બધા શબ્દો ભૌગોલિક અધિકાર વિશે વાત કરે છે અને તેથી તે બાઇબલની વાતમાં જણાવેલી બાબિલની ઘટના પછી ઉદ્ભવેલી પરિસ્થિતિનું યોગ્ય વર્ણન કરે છે.